તારીખ 9/2/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 281 અને 282 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 224
પ્રશ્ન 281 જ્ઞાયક જ્ઞાનથી ગ્રહણ થાય પકડાય એ શું બરાબર છે ઉઠાવેલો પ્રશ્ન જ્ઞાયક એટલે પોતાનું સ્વરૂપ જ્ઞાનથી ગ્રહણ થાય એટલે અનુભવ ગોચર થાય એ બરાબર છે એટલે પ્રશ્ન પૂછનાર જેમ સમજે છે એ સમજ બરાબર છે કે બરાબર નથી કન્ફર્મ કરે છે એટલે આ પ્રશ્નમાંનો બીજા પ્રશ્નમાં શું ફરક પડે એક જિજ્ઞાસાથી પ્રશ્ન હોય અને એક પોતે સમજે છે એ પોતાની સમજ બરાબર છે કે બરાબર નથી બહુ ભાગ તો બરાબર છે એમ સમજીને એ પ્રશ્ન પૂછવામાં આવે છે મારી સમજ સાચી છે એવું તમે કન્ફર્મ કરો શું જો એ આશાથી અપેક્ષાથી પ્રશ્ન થયો હોય અને ઉત્તર દેનાર સંમત ન થાય એટલે કન્ફર્મ ન કરે તો પોતાને બરાબર ઉત્તર બરાબર નથી લાગતો એવું બને છે અથવા ઉત્તરમાં ઉત્તર દેનાર શું કહેવા માગે છે એ જિજ્ઞાસા એ વખતે નથી રહેતી સમજવાની મારી સમજણથી મેળ નથી પીડ્યો એટલે પોતાને ગમતી વાત નથી થતી આવી માનસિક પરિસ્થિતિમાં આવા પ્રશ્નો પ્રાય પૂછવામાં આવે છે સમાધાન પોતે પોતાને જાણતો નથી એટલે અસાધારણ ગુણથી ગુણી પકડાય છે એમ કહેવાય છે શું પોતે પોતાને ઓળખતો પણ નથી એટલે સાધારણ ગુણ હોય તો જુદો ન પડે જ્ઞાન અસાધારણ ગુણ છે માટે ત્યાંથી પકડાય છે ઓળખી શકાય છે જુદા પાડી શકાય છે એમ કહેવાય છે પણ ગુણથી ગુણી પકડાય તે પણ ભેદ છે ગુણીને પોતે સીધો પકડવો જોઈએ એટલે જ્ઞાની સીધો પકડે છે એમ થવું જોઈએ બાકી તો જે અનાદિનો અજાણ્યો છે એને તો બીજો કોઈ ઉપાય નથી હોતો પણ એમાં પણ ગુણી જ્યારે પકડાય છે ગુણી એટલે દ્રવ્ય ત્યારે ગુણ ભેદ ગૌણ થઈ જાય છે ત્યારે જ પકડાય છે જ્યાં સુધી ભેદનું ગ્રહણ છે ત્યાં સુધી અભેદનું ગ્રહણ નથી અને ભેદ દ્વારા અભેદનું ગ્રહણ થાય ત્યારે ભેદ છૂટી જાય આવી પ્રક્રિયા થાય છે એટલે સરવાળે ગુણી સીધો પકડવો જોઈએ જે અનાદિથી અજાણ્યો છે તે ગુણી ગુણના ભેદથી પકડાય તેમ કહેવાય છે એટલે ઓળખાણ કરતી વખતે બીજો કોઈ ઉપાય નથી કોઈ ગમે તેટલો બુદ્ધિશાળી હોય ઉઘાડ જ્ઞાનવાળો હોય તો પણ એને અસાધારણ ગુણ દ્વારા એટલે જ્ઞાન કે આત્મા એટલો ભેદ તો કહેવો જ પડે. પરંતુ વિશેષ ગુણ નથી પકડવો, પકડવો છે ગુણીને. ભેદ દ્વારા પણ અભેદને જ પકડવો છે, ભેદ દ્વારા ભેદને ગ્રહણ કરવો નથી. દ્રવ્યને પકડવાનું છે, તેમાં વચ્ચે ગુણ અથવા લક્ષણ આવે છે. દ્રવ્યને પકડવાનું છે, તેમાં પણ વચ્ચે ભેદ અથવા ગુણ અથવા લક્ષણ આવે છે. જ્ઞાન લક્ષણ, જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાન સ્વભાવે આત્માનું ગ્રહણ થાય છે. જ્ઞાન છે એ ગુણ છે, પછી એ ગુણને અનંત ગુણનું રૂપ છે એવી રીતે ત્યાંથી આખો આત્મા આખો ગુણી ગ્રહણ કરી લેવો જોઈએ. બાકી જ્ઞાન, એકલું જ્ઞાન લ્યો તમે તો એ ગુણ ભેદ છે, તો એક ગુણની પર્યાય છે અથવા એક ગુણ છે, તો એક ગુણ છે તે આખો ગુણી નથી એવી એવી ભૂલ અન્ય મતમાં થાય છે કે એક ગુણને જ આખો ગુણ માને છે. એવા પણ અભિપ્રાયો કોઈ સંપ્રદાયમાં ચાલતા હોય છે. પણ અહીંયા તો જૈન દર્શનમાં તો પદાર્થનું જે વિજ્ઞાન છે, સાયન્સ છે, એની અંદર તો બહુ સ્પષ્ટ વાત છે. વસ્તુ, વસ્તુના ગુણો અને વસ્તુની અવસ્થાઓ, વસ્તુના ધર્મો, ગુણોના ધર્મો અને અવસ્થાના ધર્મો બહુ સ્પષ્ટ વાત છે, વ્યવસ્થિત છે. વાત પણ વ્યવસ્થિત પ્રતિપાદન થયેલી છે, એમાં પણ ગમે તેમ કોઈ વાત છે નહીં, એકદમ વ્યવસ્થિત વાત છે. વસ્તુનું જેવું વૈજ્ઞાનિક સ્વરૂપ છે એવું જ નિરૂપણ કરવામાં આવ્યું છે. પછી તેના ઉપરથી બોધ કેવી રીતે ગ્રહણ કરવો, પરમાર્થ કેવી રીતે ગ્રહણ કરવો, એના ઉપરથી પછી આગળ ચાલવાની વાત છે. એમાં પણ કઈ ભૂમિકાના આત્માએ કયો બોધ ગ્રહણ કરવો એમ વાત છે. પાછી બધાને માટે એક સરખી વાત નથી. અહીંયા શું છે કે અનાદિનો જે અજાણ્યો છે, મુમુક્ષુજી પોતાના સ્વરૂપથી અનાદિનો અજાણ્યો છે, એને તો જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો, એ વાત લક્ષ્ય લક્ષણની ચર્ચામાં સમયસારના પરિશિષ્ટમાં અમૃતચંદ્રાચાર્ય લીધી છે. એ પણ ક્યારે લક્ષણથી લક્ષણને ઓળખવું, એ ઓળખવાનું સ્ટેજ ક્યારે? કે અનુભવમાં આવતા એવા જે અનેકવિધ પ્રકારના ભાવો છે, એ ભાવોના અવલોકનથી, એ ભાવોના અનુભવને અવલોકીને પછી વિભાવ જાતિ શું છે એમ સમજાય, ત્યારે જ્ઞાન ઉપરથી સ્વભાવ જાતિ શું છે એમ સમજવાની રહી. એ અન્વેષણ કાળ છે. ઓળખાણ માટે પોતાનું સ્વરૂપ કેવું છે એની શોધ કરવાનો એ સમય છે. એ પહેલાં કોઈ અવલોકનના ભૂમિકામાં, અવલોકનની ભૂમિકાએ પહોંચ્યા સિવાય એમનેમ કોઈ જ્ઞાન લક્ષણથી પોતાના સ્વરૂપને ઓળખવા માગે તો પણ ઓળખી શકે નહીં, ભલે એ વિષય સ્પષ્ટપણે શાસ્ત્રમાં પ્રતિપાદિત થયો હોય તો પણ. એ ભૂમિકાએ પહોંચેલા જ એનું નિર્ણય અથવા નિશ્ચય કરી શકે છે, સ્વરૂપની ઓળખાણ કરી શકે છે, એ પહેલાં કોઈ કરી શકતું નથી. એવી વાત છે. ચર્ચાને સમજી શકે કે આમ કહેવા માગે છે, પણ એવું પરિણમન કરવું તે યોગ્યતા આધારિત છે. એક સૂક્ષ્મ જ્ઞાનની સમજણના આધારિત નથી. એમ લેવું. શું છે કે સમજણથી તો એમ બરાબર સમજાય કે જ્ઞાન લક્ષણ છે, અને જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરવાનો છે. બીજું કોઈ લક્ષણ નથી, અને સ્વભાવ બીજા પ્રકારે ગ્રહણ થતો નથી. એમ અસ્થિથી ને નાસ્તિથી સમજે બરાબર, પણ પોતાના ચાલતા જ્ઞાનને લક્ષણ બનાવીને લક્ષ્ય સુધી પહોંચવાનું પરિણમન કરવું એ તથા પ્રકારની યોગ્યતા હોય તો થાય, સમજે એટલે થાય એમ નથી. સમજણમાં તો સ્પષ્ટતા થઈ, અને એ સ્પષ્ટતાને લઈને અન્યથા મહેનત કરવી, બીજા પ્રકારે કોઈ પરિશ્રમ કરતા હોય તો ન કરે, આમાં બીજી રીતે તો કામ થવાનું નથી. એમ એનો વખત અને શક્તિ ન બગડે એ સ્પષ્ટતા એટલી એને કામમાં આવે. પણ કામ તો એ ભૂમિકાએ પહોંચ્યા વિના, અન્વેષણની ભૂમિકાએ પહોંચ્યા વિના સ્વરૂપ નિશ્ચય અથવા આત્માની ઓળખાણ બની શકતી નથી. અવલોકન છે, અવલોકનની ભૂમિકા છે, ત્યારે એ યોગ્યતા પાકે છે. એ પણ ઘણું સતત સારું એવું અવલોકન ચાલે. શું ઘણું અવલોકન ચાલે? સતત અવલોકન ચાલે, અને એ અવલોકનની મેચ્યોર્ડ પોઝિશન આવે, પછી ઓળખાણ નવારો આવે. અવલોકન શરૂ થઈ જાય ને તરત જ આવે એમ પણ નહીં, એમ પણ નહીં. એવું છે, કેમ કે અવલોકન તો બહુ શરૂઆતમાં પણ થાય છે. જેમ કે બહુ પહેલા સ્ટેજમાં પોતાના ભાવોને અવલોકન કરે તો એને એમાં પરિભ્રમણ દેખાય, આવા આવા ભાવોથી મારો આત્મા પરિભ્રમણ કરી રહ્યો છે, મારા પરિણામ ચીકણા છે, ચીકણા હોવાથી પરદ્રવ્યને પરભાવ સાથે એકત્વ કરે છે, એકત્વ કરે છે ત્યારે કર્તાપણે પણ પરિણમે છે, એમાં સુખ બુદ્ધિ આધાર બુદ્ધિ આવા બધા ઘણા અનેક પ્રકારના દોષો છે, એ બધા દોષને લઈને મારો આત્મા પરિભ્રમણ કરે છે. એ વાત બહુ શરૂઆતમાં પણ સમજાય થોડા અવલોકનથી, પણ પૂર્ણતાને લક્ષે શરૂઆત થયા પછી જે સંવેગ ઉપડે આત્મકલ્યાણનો, એ સંવેગને વર્ષ સતત અવલોકન ચાલે, બારીક અવલોકન ચાલે, ઘણું અવલોકન ચાલે, ત્યારે એને લક્ષણથી લક્ષ ઓળખવા સુધીની એક ભૂમિકા સ્વરૂપ જિજ્ઞાસા ઉત્પન્ન થાય ત્યારે, અપૂર્વ સ્વરૂપ જિજ્ઞાસા ઉત્પન્ન થાય ત્યારે અન્વેષણની ભૂમિકા આવે. અવલોકન અને અપૂર્વ જિજ્ઞાસા વિના ઓળખાણ ન થાય. શું છે એવું જોવાનો ઉદ્દેશ અવલોકનની અંદર હોય છે. અપૂર્વ જિજ્ઞાસા તો ઉદ્દેશ ધારણ કરે છે. જિજ્ઞાસા જ એવી ચીજ છે કે મારે મારું સ્વરૂપ જોવું છે, કેવું અદ્ભુત અને આશ્ચર્યકારી સ્વરૂપ હશે કે જેની સન્મુખ થવાથી સમ્યક દર્શનને લઈને કેવળ જ્ઞાન પર્યંતની દશાઓ સહજ સહજ થઈ જાય છે. કોઈ દશાના કર્તૃત્વ વિના સહજ થાય છે. એ તે સ્વરૂપ કેવું અદ્ભુત હશે, એની કોઈ અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય. હવે એ અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય ત્યારે પરરુચિ બિલકુલ ન હોય, કુતૂહલ વૃત્તિ બિલકુલ ન હોય, શું એ બધું બાદ થઈ ગયું હોય. કારણ કે એ ત્યાં એને એકદમ એટેન્શન દેવું પડે છે અપૂર્વ જિજ્ઞાસામાં, એટલે બીજે બધેથી ઉઠી જાય. એ વખતે ઉદાસીનતા પણ ઘણી વધે છે. કુતૂહલ અને પરલક્ષ તો મટે જ છે, પણ ઉદાસીનતા પણ ઘણી ઉત્પન્ન થાય છે. ત્યારે આત્મા ઓળખાય. કુતૂહલ વૃત્તિ પડી હોય, પરલક્ષ હોય, પરરુચિ હોય, પર પંચાત્મા જીવ રોકાતો હોય, એને આ લક્ષણ લક્ષથી કાંઈ આત્મા ઓળખાઈ જાય છે. વાત સાંભળે કે વાંચે એટલે એને સમજે એટલે એવું કાંઈ બનતું નથી. બસો ને એકાશી પ્રશ્ન થયો, 282. આત્મા આખો અરૂપી એક ઘન પદાર્થ છે એવું શું ખ્યાલમાં આવે? એ પણ ઉઠાવેલો પ્રશ્ન છે. એવું શું ખ્યાલમાં આવે કે આત્મા આખો અરૂપી એક ઘન પદાર્થ છે એવું શું ખ્યાલમાં આવે? એ પણ કન્ફર્મેટિવ ક્વેશ્ચન છે. કેવી રીતે આમ ખ્યાલ કરે અરૂપી ઘન પદાર્થ છે, અરૂપી એક ઘન પદાર્થ છે, અંદરમાં ખ્યાલ કરે, કલ્પના થતી હોય છે. શું સમાધાન? આત્મા અરૂપી હોવા છતાં એક વસ્તુ છે કે જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી અને શબ્દ પણ નથી. એ લઈ લેવું, પાંચ ઇન્દ્રિયના વિષય છે ને, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ, પાંચ ઇન્દ્રિયના વિષયો જેમાં નથી. અથવા એવા એવા ધર્મો જેમાં હોય તે રૂપી છે. સ્પર્શ, રસ, ગંધ હોય તે રૂપી છે અને એ ન હોય તે અરૂપી છે. પણ એ અસાધારણ વાત, એવો ખ્યાલ કરે તો એ કોઈ અસાધારણ અરૂપી પણ એ કોઈ અસાધારણ પણ નથી. કેમ કે જગતમાં બીજા ચાર દ્રવ્યો, જળ દ્રવ્યો પણ અરૂપી છે. આકાશને, ધર્માસ્તિને, અધર્માસ્તિને, કાળાણુને સ્પર્શ, ગંધવર્ણ, શબ્દ નથી. ઘન એટલે દ્રવ્ય રૂપે આખો ઘન છે, છતાં તેમાં અનંત ગુણો અને અનંત પર્યાય છે. એ દ્રવ્યની અંદર અનંત ગુણો છે અને અનંત પર્યાયો થવાની યોગ્યતા છે. શું દ્રવ્ય છે? એ તો સામસ રૂપે છે. ઘન એટલે દ્રવ્ય રૂપે આખો ઘન, જેમાં કોઈ અન્ય દ્રવ્ય અને અન્ય ભાવનો પ્રવેશ થવાનો અવકાશ નથી. ઘન એટલે ઘન, નિવિડપણું. ઘન એટલે નિવિડપણું. અનંત ગુણોથી ભરચક છે અને અનંતથી પર્યાયો થવાની યોગ્યતાના ધર્મથી પણ ભરચક છે. એટલે ઘન હોવા છતાં તેમાં અનંત ગુણો અને અનંત પર્યાય છે. ઘન એટલે કઈ ગુણો કે પર્યાયો નથી એવી જાતનો તે નથી. તો ચોખ્ખો એટલા માટે કરે છે કે કોઈ કોઈ મતોમાં એવી વાત છે કે આત્મા નિર્ભેદ છે. અભેદ અને નિર્ભેદમાં ફરક છે. આનંદ ગુણોનું અભેદ પણ હોઈ શકે પણ કોઈ પણ ભેદ નહીં, એનું નામ નિર્ભેદ. શું તો આમ આવે છે ગીતામાં, નિર્ગુણ છે. આપણે એમ કહીએ છીએ અનંતા ગુણો છે, તો કે આત્મા નિર્ગુણ છે, પરમ બ્રહ્મ છે. તે નિર્ગુણ નિર્ગુણ નિરાકાર અને નિરંજન, નિરંજન નિરાકાર નિર્ગુણ આત્મા છે. શું એવા બધા વિશેષણો લઈએ છીએ. નહીં ઘન છે છતાં એની અંદર અનંત ગુણો અને અનંત પર્યાયો છે. ઘન કહેતા તે અનંત ગુણથી ભરેલો અભેદ છે, તેમાં કોઈ જાતના ભેદ નથી, અભેદતામાં ભેદ નથી, એમ કેવું છે. દ્રવ્યમાં અભેદતા છે એ પણ દ્રવ્યનો ભેદ છે. ગુણોના ભેદ છે એ ગુણોનો ધર્મ છે. પર્યાયનો ભેદ છે તે પર્યાયનો ધર્મ છે. એ ધર્મમાં જાય છે. ભેદ પણ છે, વિદ્રવનો ધર્મ છે. જેમ એક પણ અને અનેક પણ ધર્મમાં જાય છે. ઘન કહેતા તે અનંત ગુણથી ભરેલો અભેદ છે, તેમાં કોઈ જાતના ભેદ નથી, એટલે અભેદતામાં ભેદ નથી. સમ્યક દર્શનના કાળે, સ્વાનુભવના કાળે, નિર્વિકલ્પ શુદ્ધોપયોગના કાળે વસ્તુની અભેદતાનું અવલંબન છે, અભેદ અવલંબન છે, અને તેથી તેમાં કોઈ ભેદનો અનુભવ થતો નથી. અપેક્ષાએ ભેદો હોવા છતાં પણ તે વિકલ્પનું કારણ નથી, પણ ભેદનું અવલંબન વિકલ્પનું કારણ છે. કેમ કે અનંત ભેદોનું જ્ઞાન કેવળ જ્ઞાન ન થાય છે, પણ વિકલ્પનું કારણ ત્યાં બનતું નથી. પછી નિર્વિકલ્પ અભેદ અવલંબનમાં, અભેદ અનુભવમાં નિર્વિકલ્પણે ભેદનું જ્ઞાન આવી જાય છે. તો પણ ત્યાં વિકલ્પ ઉઠતો નથી. વિકલ્પ તો ત્યારે ઉઠે છે કે ભેદને જાણતા ભેદનું અવલંબન લેવાય ત્યારે. આટલી મર્યાદા છે. શું એટલે ઘન કહેતા તે અનંત ગુણથી ભરેલો અભેદ છે, તેમાં કોઈ જાતના ભેદ નથી. આ બધું સ્વાનુભૂતિ થતા જીવને વેદનમાં આવે છે. શું જ્યારે પોતાને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ પ્રગટ થાય છે, શુદ્ધોપયોગ પ્રગટ થાય છે, ત્યારે આ બધું વેદનમાં આવે છે, એટલે અભેદનું વેદન આવે છે. વેદન શેનું આવે છે? અભેદનું વેદન, કે અભેદનો અનુભવ કયો, કે અભેદનું વેદન કયો, એક જ વાત છે. શું એવું વેદનમાં આવે છે? તેનો ઘન રૂપે અભેદ ભાવ અને ગુણ પર્યાયના ભેદો વગેરે બધું તેના જ્ઞાનમાં આવી જાય છે. ભેદ અને અભેદ બધું જ્ઞાનમાં આવી જાય છે સ્વાનુભવ વખતે. સ્વાનુભવ થયા પહેલા દ્રવગુણ પર્યાયના ભેદો, ધર્મોના ભેદો જીવ સમજે, પણ તે યથાર્થ ક્યારે કે અનુભવ થાય ત્યારે. જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી એ ભેદોનું જ્ઞાન પણ યથાર્થ નથી, કેમ કે ભેદોનું એકલું જ્ઞાન નથી કરતો, ભેદોને અવલંબે છે અને વિકલ્પમાં આવે છે, એટલે એ જ્ઞાન યથાર્થ નથી. અભેદ અવલંબનમાં અભેદ અનુભવ થાય ત્યારે અભેદનું અને ભેદનું બંને જ્ઞાન નિર્વિકલ્પ અનુભવમાં યથાર્થ થાય છે, એમ લેવું. કોઈ એક ખાવાની વસ્તુ હોય, એની પરખ કરવાની હોય કે આ મીઠાઈ કે કોઈ ચીજ જેની અંદર ઘણી ઘણી વસ્તુઓ વાપરી હોય, એ ચીજ બરાબર સારી બની છે એમ કોઈ ચાખીને ખાઈને સર્ટિફિકેટ આપે, સર્ટિફાઈડ કરે, ત્યારે તમે શું ખાધું? કે મોતીચૂરનો લાડુ. જામનગરમાં મોતીચૂરના લાડુ થાય છે, શિયાળામાં બનાવે તો એની અંદર ગરમ મસાલા ઘણા નાખે, મેવો નાખે, મસાલા તેજાના, તેજા ગરમ મસાલાને તેજા નાખીએ છે. ઘણી ચીજો અંદર વાપરે. શું તમે શું ખાધું? કે મોતીચૂરનો લાડુ. જો ભેદથી કહેવા જાય તો એને મોટું લેક્ચર લખવું પડે કે આવી આવી રીતે આવા આવા પદાર્થમાંથી મૂળ પદાર્થ આવો એમાં આટલું આટલું ઉમેરીને આવી રીતે આવી બનાવટથી બનાવેલો લાડુ. એ તો કઈ વાતે વાતે બોલાય નહીં, એટલે એને નામ આપી દીધું મોતીચૂરનો લાડુ. શું કરે છે? ઝીણી બુંદી હોય ને મોતી જેવી, એને ચૂરો કરી નાખે, એ બુંદીને બનાવ્યા પછી ઘીમાં, પછી એની અંદર બધું ઉમેરે અને એનો લાડુ લાડવો બનાવી નાખે. શું એક્ઝેક્ટલી નહીં અનુમાન છે મારું, પણ આપણે દ્રષ્ટાંત લેવો છે આ તો. ત્યારે એનો જે નિષ્ણાત છે એમ કે ટીપ ટોપ બનાવી છે આ વસ્તુ. કેવી બનાવી છે? બહુ સરસ બનાવી છે, ઘણી સારી આ વસ્તુ બની છે, કોઈ જાતની ખામી નથી એમ કે. બધું સૌ પ્રમાણ વપરાયેલું હોય એટલે એનો કોઈ સ્વાદ પણ જળવાઈ રહી, મીઠાશ પણ જળવાઈ રહી, અને એની જેવી જે મોતીચૂરનો લાડુ જેવો ગણવો જોઈએ એવો સારામાં સારી ક્વોલિટીનો બનાવ્યો છે. ત્યારે એ ખાનારને, લાડુ ખાનારને મોતીચૂરનું અભેદ જ્ઞાન વર્ત્યું. શું થયું? મોતીચૂરનો લાડુ આવો સારો લાડુ તો મોતીચૂરનો આવો જ હોય એવું એને અભેદ જ્ઞાન થયું, અને એની અંદર જે કાંઈ બધું વપરાય છે બરાબર વપરાણું છે એનું ભેદનું પણ એને જ્ઞાન થઈ ગયું. એક સાથે બે જ્ઞાન થયા, ભેદનું અને અભેદનું. એમ કહેવા માગે છે કે જ્યારે નિર્વિકલ્પ આત્માનો સ્વાનુભૂતિ થતા વેદનમાં આવે છે ત્યારે તેનો ઘન રૂપે અભેદભાવ અને ગુણ પર્યાયના ભેદો વગેરે બધું એક સાથે એના જ્ઞાનમાં નિર્વિકલ્પણે આવી જાય છે. આમાં અભેદતા શું, ભેદપણું શું અને નિર્ભેદપણું શું એ બધું જ્ઞાનમાં આવી જાય છે. ત્રણેય છે એમાં, ત્રણેય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થતા અભેદ અને ભેદ બધું જાણવામાં આવી જાય છે. શું થયું? સબ આગમ ભેદ સૂર બસે. એને શાસ્ત્ર ભણવાની જરૂર નથી. જો જીવ સ્વાનુભવ સુધી પહોંચે તો એને ગુણ પર્યાયના ભેદો ને અભેદો ને એ બધું, અભેદ ને અભેદ ને એ બધું શીખવાની, ભણવાની એ કોઈ જરૂર નથી. એનું જ્ઞાન થઈ જાય છે વગર ભણે. કથનનું એ રહસ્ય છે, એ જ પરમાર્થ છે, એ જ આત્મકલ્યાણ છે. એટલે મુમુક્ષુની ભૂમિકામાં અનુભવ પદ્ધતિ વડે અનુભવ સુધી પહોંચવું, શાસ્ત્ર જાણવાની કઈ બહુ જરૂર. ભલે તમારી પાસે સમય ને શક્તિ હોય અને વિશેષ સમજો તો ઠીક છે, પણ અનુભવના પુરુષાર્થ સાથે સાથે એ વાત હોવી. અનુભવનો પુરુષાર્થ ન થઈ શકે અને આગમો વાંચવાનો પુરુષાર્થ થાય તો તે યોગ્ય નથી. પોતાના વિકલ્પ છે અને શાસ્ત્રીય અભિનિવેશ થઈને અહંકાર થશે કે હું પણ સમજું છું ને હું પણ જાણું છું. એક વખત એક ચર્ચા ચાલી હતી, મતિશ્રુત તો પરોક્ષ છે અને અનુભવ તો મતિશ્રુત જ્ઞાનમાં થાય છે, અને મતિ જ્ઞાન મતિ જ્ઞાનાવરણીયના ક્ષોપસમ વાળું છે, ક્ષોપસમ ક્ષયોપસમી જ્ઞાન છે, અને શ્રુત જ્ઞાન છે તે શ્રુત જ્ઞાનાવરણીયના ક્ષોપસમ વાળું છે. આ તો બે ક્ષયોપસમી જ્ઞાન છે, પરોક્ષ જ્ઞાન છે. અને એ તો બધા વિદ્વાનોને હોય છે શાસ્ત્રોમાં, કે અનુભવમાં એથી વધારે શું છે. સ્વાનુભવમાં સ્વાનુભવ છે એથી વધારે છે. વિદ્વાન પંડિત લોકને ભેદ અભેદ નિર્ભેદ બધું સમજાય, સમજે છે બરાબર, શાસ્ત્ર અનુસાર, શાસ્ત્ર વિરુદ્ધ નહીં, પણ અનુભવ નથી. તો તે શાસ્ત્રોને અવિરુદ્ધ હોય એવી સમજણ પણ યથાર્થતાને નામ પામતી નથી, યથાર્થ પણ નથી અને એને સમ્યક જ્ઞાન છે એમ પણ કહી શકાય નહીં. એ બે વિશેષણ એને લાગુ ન પડે, યથાર્થ પણ નહીં અને સમ્યક પણ નહીં. હા બરાબર, મિથ્યા જ્ઞાન કહેવાય, 100 એ 100% મિથ્યા જ્ઞાન કહેવાય. જ્યાં સુધી સમ્યક્ત્વ ન થાય ત્યાં સુધીનું જ્ઞાન મિથ્યા વિશેષણ વાળું છે, સમ્યક વિશેષણ વાળું નથી. જ્ઞાનની બે જાતિ છે, સમ્યક અને મિથ્યા, ત્રીજી જાતિ નથી. હવે મિથ્યા જાતિના જ્ઞાનમાં ભેદ એટલો કે નહીતર શું છે, એનો જો ભેદ ન સમજે તો અમને અમને તો બધું મિથ્યા જ્ઞાન જ થાય ત્યારે, અમને જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી બધું ગમે એટલું સમજીએ તો મિથ્યા જ્ઞાન જ છે. તો પછી આ બધી સ્વાધ્યાય ને સત્સંગને માથા ફોડમાં ઉતરવું શું કરવા, કેમ કે તો બધું મિથ્યાત્મા જવાનું છે. એમાં એક ભેદ છે, મિથ્યા જ્ઞાનની અંદર પણ જ્ઞાનનો વિવેક સર્વથા નાશ પામે એવું નથી. સૌથી પહેલો વિવેક શું આવે છે મિથ્યા જ્ઞાનમાં, કે આ જીવે પોતાનું કલ્યાણ કરવું જરૂરી છે, આ જીવે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જરૂરી છે, આ જીવે નિર્વાણ પદને પ્રાપ્ત કરવું જરૂરી છે. આ બધું શેમ આવે પહેલા જ્ઞાનમાં? મિથ્યા આવે ત્યારે જ આવે. એટલે જ્ઞાન જાતીય મિથ્યા હોવા છતાં પણ કેટલીક નિર્મળતાને એ પ્રાપ્ત કરે ત્યારે આવો વિવેક કરતો થાય છે, એવો ભેદ છે એની અંદર. એટલે મિથ્યા જ્ઞાન હોય ત્યારે પણ આવો જીવ વિવેક કરે છે કે નહીં એવું પોતે પોતાના માટે તપાસી. બીજું શું છે, હા, કે જ્ઞાન મિથ્યા કે સમ્યક છે એ જ્ઞાનની જ્ઞાનના વિશેષ ધર્મ, વિશેષ જ્ઞાનના ધર્મમાં જાય છે. શું કેમ કે વિશેષ એનું જ્ઞાન મિથ્યા છે એનું વિશેષણ થયું ને, જ્ઞાન સમ્યક છે એનું વિશેષણ થયું ને, તો વિશેષણ કોને લાગે, જ્ઞાન વિશેષ હોય તેને, જ્ઞાન સામાન્યને મિથ્યા સમ્યકનું વિશેષણ લાગુ પડતું નથી. શું જ્ઞાન સામાન્યને મિથ્યાત્વ અને સમ્યક્ત્વ એવું કોઈ વિશેષણ લાગુ પડતું નથી. અને એ સામાન્ય જ્ઞાન છે, તે લક્ષણ છે, એ સ્વભાવ સ્વરૂપ છે, એ વેદન સ્વરૂપ છે, એની અનુભૂતિ સ્વરૂપ આત્માજી છે, એ આ બાળગોપાળને અનુભવમાં આવી રહ્યો છે. ઉત્તરાધારગાથા પ્રમાણે એટલે જ્ઞાન જ્ઞાનના સમ્યક મિથ્યા જાતિને સમજો ભલે, પણ એનું કાંઈ પ્રયોજન નથી. સામાન્યને સમજવાનું પ્રયોજન છે. એ જ્ઞાનનું અંતરંગ છે. શું છે? એ જ્ઞાનનું અંતરંગ છે અને જ્ઞાન વિશેષ છે. તે જ્ઞાનનું બાહ્ય અંગ છે, બહિરંગ છે. ભેદ જ્ઞાન કરનાર જીવ 126માં કળશમાં રાજમલજી પંડિત વાત કરે છે. ભેદ જ્ઞાન કરનાર જીવ ક્યારે ભેદ જ્ઞાન કરે છે, કેવી રીતે ભેદ જ્ઞાન કરે છે, 126 કળશમાં પ્રશ્ન ઉઠાવ્યો છે. કેવી રીતે ભેદ જ્ઞાન કરે છે, 126 કેવી રીતે ભેદ જ્ઞાન કરે છે, કે અંતરંગ સૂક્ષ્મ અનુભવ વડે, અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી. હા, અંતરંગ છે જ્ઞાન સામાન્ય છે, એમાં અનુભવ એટલે વેદન છે, એનો દ્રષ્ટિ એટલે ઉદ્દેશ ધારણ કરીને એને ગ્રહણ કરે ત્યારે એને લક્ષણ દ્વારા લક્ષ્યની પકડ આવે એમ છે. અને એવી રીતે જ્યારે ભેદ જ્ઞાન કરે ત્યારે એને રાગથી જુદા પડવાનું કારણ બને, નેત્ર જ્ઞાન રાગથી જુદું પડતું નથી. જ્ઞાન વેદનથી જ જ્ઞાન રાગથી જુદું પડે, અને એ જ્ઞાન વેદન એ જ્ઞાન સામાન્ય રૂપ છે. જ્ઞાન વેદન જ્ઞાન સામાન્ય રૂપ છે એ વાત અમરચંદ્ર આચાર્ય સમયસારની 49મી અલિંગ્રહણની ગાથાના 5મા બોલમાં કરે છે. આત્માને ભાવેન્દ્રિય પણ નથી, કેમ કે ભાવેન્દ્રિય જ્ઞાન વિશેષમાં જાય છે. એટલે અનેક રૂપ રસમાં લીધું હતું કે અનેક સ્વાદને અનેક ગંધને અનેક રૂપને જાણતો હોવા છતાં પણ એક સાધારણ સંવેદન સ્વરૂપ હોવાથી, શું લીધું, સાધારણ એટલે સામાન્ય, એક સાધારણ સંવેદન સ્વરૂપ હોવાથી તે ભાવેન્દ્રિય દ્વારા પણ રૂપ રસ ગંધને જાણતો નથી. એ ભાવેન્દ્રિયને ઉડાડી છે તે છે ને 5મો બોલ છે, સકળ વિષયોના વિશેષોમાં એક સાધારણ, કેમકે બધા વિશેષ જ્ઞાનમાં સામાન્ય ચાલુ જ છે. નિરંતર આ બાળગોપાળને અનુભવમાં આવી રહ્યો છે એટલે બધામાં ચાલુ છે. એટલે વિશેષોને બાદ કરીને એક સાધારણ સંવેદન છે તેના દ્વારા જુઓ તો આત્મા ભાવેન્દ્રિય દ્વારા પણ કાંઈ જાણતો નથી. એ વાત એમણે અમૃતચંદ્રાચાર્ય 49 ગાથાના દરેક 5મા બોલમાં એ વાત લીધી છે. સ્પર્શમાં, રૂપમાં, ગંધમાં, સ્પર્શમાં, બધામાં એ વાત લીધી છે. પાંચે પાંચ ઇન્દ્રિયમાં શું હા, વ્યક્તમાં પણ છે. એમ 6 પ્રકારે 36 બોલ લીધા છે. આ પ્રમાણે રસ રૂપ ગંધ સ્પર્શ શબ્દ સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ એ બધા નાસ્તી નાસ્તી કરી છે. 6 બોલમાં સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી વિદ્વાનો છે આગમના બોલને વગળગીરી મતિ પરોક્ષ છે ને, મતિ સૂત પરોક્ષ છે ને, અહીંયા કહે છે કે પ્રત્યક્ષ છે. સ્વસંવેદનમાં પ્રત્યક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે, પરોક્ષ કેમ કહેવાય ને, વેદન પ્રત્યક્ષ છે. અને વેદન પ્રત્યક્ષ છે એનું કારણ એ છે કે વેદનાર વેદાનાર બે એક જ પર્યાય છે. જે જ્ઞાનની પર્યાય વેદે છે સામાન્ય તે જ વેદાય છે. વેદ્ય વેદકમાં બે પર્યાય નથી, વેદ્ય વેદક ભાવે બે પર્યાય નથી, વેદ્ય વેદક ભાવે એક જ પર્યાય છે. પરોક્ષપણું ક્યાં આવે, વચ્ચે કોઈ નિમિત્ત હોય તો આવે. મનથી વિચાર કરે ત્યારે મન નિમિત્ત પડે, આંખથી જોવે ત્યારે આંખ નિમિત્ત પડે, જીભથી ચાખે ત્યારે જીભ નિમિત્ત પડે, તો વચ્ચે પર ઘૂસી ગયું, ઉદગળ ઇન્દ્રિય વચ્ચે આવી ગઈ. વૈદ્ય વૈદિક ભાવમાં કોઈ વચ્ચે નથી. પર્યાય દ્રવ્યને અવલંબે છે, વેદતી નથી. પણ એવો ભાવ આવે છે કે હું દ્રવ્યને વેદું છું, બાકી દ્રવ્યને વેદી શકાય નહીં. એ સામર્થ રૂપે છે. વેદનની મર્યાદા નિગોથી માંડીને સિદ્ધ પર્યંત પર્યાયમાં સમાપ્ત થાય છે. પર્યાયથી આગળ વેદનનું કાર્યક્ષેત્ર નથી. ધીસ ઇઝ ફૂલ એન્ડ ફાઇનલ. દ્રવ છે એ ત્રિકાળી સામાન્ય સામર્થ્ય રૂપે છે, તેમાં વેદનનો સદંતર અભાવ છે ત્રણેય કાળે. સુગંધી દ્રવ્યને અજ્ઞાયક કહેતા, કેમ એ તો જાણતો નથી, જાણે સત્પર્યાય. એટલું જ નહીં, જાણે છે એટલે એની આખું છે, જાણે છે એ પર્યાય દેખતી જાણતી છે. દ્રવ્ય હે સો અંધા હે એમ કહેતા હતા, બહુ ધડાકા કર્યા છે. દ્રવ્ય સો અંધા હે, અવેદક અજ્ઞાયક એવા શબ્દો વાપરે છે. અવેદક શબ્દ પત્રમાં છે, ધર્મને અવેદક કીધું છે. ઈ યથાર્થ જ્ઞાન છે. નાયક નાયક તો હું કરે છે, જે અનુભવ થાય છે એ અનુભવ કરીને કહે છે કે અવેદક છે. સામાન્ય અંશ છે એ પર્યાયમાં છે, જે દ્રવ્ય સામાન્ય છે એનો અંશ પર્યાયમાં છે. શું પણ પર્યાય પણે નથી, શું પર્યાયમાં હોવા છતાં પર્યાય રૂપે નથી, કેમ કે પર્યાય અનિત્ય છે, સામાન્ય નિત્ય છે. તો કે સામાન્ય એકાંતે નિત્ય છે, તો કે ના, જો એકાંતે નિત્ય હો તો પર્યાયમાં આવત નહીં. માટે ન નિત્ય છે ન અનિત્ય છે તો પછી કેવું છે? તો કે અનુભય સ્વરૂપ છે. કેવું છે? અનુભય સ્વરૂપ છે. ઉભય સ્વરૂપે નથી, અનુભય સ્વરૂપ છે. ઉભય સ્વરૂપે પ્રમાણ છે, ઉભય સ્વરૂપ છે એ પ્રમાણનો વિષય છે, અને અનુભય સ્વરૂપ છે તે સમ્યક દર્શનનો અને શુદ્ધ નિશ્ચય નયનો વિષય છે, પ્રમાણનો વિષય નથી. એમ છે, કેમ કે પ્રમાણના વિષયમાં પર્યાયો બધી આવે, વિકારી પર્યાય આવી જાય. આ તો કેવળ પરમ તત્વ જે છે તે અનુભય સ્વરૂપ, મૂળ આત્મ સ્વરૂપ છે તે અનુભય સ્વરૂપ છે. આ વાત પંચાધ્યાયીકારે 561-62 ગાથામાં ઉત્તરાર્ધમાં કરી છે. હા, દ્રષ્ટિના વિષયમાં
પર્યાય
છે, પ્રમાણના વિષયમાં તો કઈ બાકી જ રહેતું નથી. જ્યારે અનુભવ થાય ત્યારે જ જ્ઞાન પ્રમાણ થાય, ત્યાં સુધી જ્ઞાન પ્રમાણ ન થાય. ત્યાં 14 અને 15 ગાથામાં કરીશ આચાર્યદેવ. પણ અનુભવ થાય ત્યારે જ્ઞાન પ્રમાણ થઈ જાય, જ્ઞાન પ્રમાણ થઈ જાય. એટલે પ્રમાણથી અનુભવનું કથન કરવું હોય તો પ્રમાણ જ્ઞાનમાં અનુભવ થાય છે, નહીંથી અનુભવનું કથન કરવું હોય તો શુદ્ધ નહીં દ્વારા થાય છે, નિશ્ચય નહીં દ્વારા થાય છે, બીજી રીતે થતો નથી. આખો એટલે પ્રમાણનો વિષય નથી આવતો. મૂળ જે અખંડ ભેદ સ્વરૂપ છે આવી જાય છે. આખો આત્મા બે રીતે, એક દ્રવ્ય ગુણ અને વિકારી અવિકારી પર્યાય સહિતનો પ્રમાણનો વિષય, અને એક અખંડ આખો આત્મા કયો? જે દ્રવ્યમાં ગુણમાં ને પર્યાયમાં સામાન્યપણે વ્યાપેલો છે, છતાં નિર્ભેદ છે. દ્રવ્યના ભેદરૂપે નહીં, ગુણના ભેદરૂપે નહીં, પર્યાયના ભેદરૂપે નહીં. વેદાંશ છે તો અનુભવાંશે, પ્રતીતિ કરે એને શ્રદ્ધા કરે એમ કીધું, અથવા વિશ્વાસ કરે અને સ્વાનુભૂતિ થતા વેદનમાં બધું આવી જાય છે. સ્વાનુભૂતિના વેદનમાં તો ભેદ ભેદનું બધું જ્ઞાન આવી જાય છે અને શ્રદ્ધા પણ થઈ જાય છે. એ શ્રદ્ધા સાચી પૂરું પ્રતિ વિશ્વાસરૂપ છે ઓળખાણમાં. નિર્વિકલ્પ દશા થતા વેદનમાં બધું આવી જાય કે આ ચૈતન્ય પદાર્થ કેવો છે, મૂળમાં કેવો છે અને બધી રીતે કેવો છે, બધો અનુભવ થતા આવી જાય છે. અનુભવ જ્ઞાનમાં બધું જ્ઞાન સમાય છે. બારે અંગનો સાર અને બારે અંગનો સંક્ષેપ આ અનુભવ જ્ઞાનમાં છે. અને એ તિર્યંચ પણ કરી શકે છે, મનુષ્ય પણ શાસ્ત્ર વાંચ્યા વગર કરી શકે છે. અને વાંચીને પણ કરી શકે છે, વાંચ્યા વગર પણ કરી શકે છે, અભણ પણ કરી શકે છે, ભણેલો પણ કરી શકે છે. એ કરી શકવાની રીત એક છે, અનુભવ કરવાની રીત બે નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. તો કે શું કે પહેલા લક્ષણ દ્વારા ઓળખવો, ઓળખવા સુધી મુમુક્ષુતાની હદે પહોંચવું, પદાર્થ નિર્ણયની હદે પહોંચવું, એ રીતે મુમુક્ષુતાનો પ્રારંભ. પરિભ્રમણની ચિંતનાને વેદનાથી લઈને પદાર્થ નિર્ણય સુધી એનો અંત આવે પછી જ્ઞાન દશા પ્રગટ થાય. એ રીતે નિવેડો છે આત્માનો અનુભવ થતા તર્યો કે તરી ગયો, કેમ કે તરીને જ અનુભવ કર્યો છે અને ભાવમાં તરીને બધા ભાવોને ગૌણ કરીને અનુભવ કર્યો છે. બસો 81-82 નું એક જ વિશેષ વિશેષ ખ્યાલમાં આવે છે, પણ સામાન્યનો ખ્યાલ નથી આવતો. હંમેશા વિશેષ ઉપરથી એમ થાય છે કે આવો સામાન્ય, તો પછી એમ પણ 182-183 બધું હારે લેશો. અત્યારે રોવા દો, અહીં ટોપિક ચાલુ રહે છે, પ્રશ્નો વચ્ચે વચ્ચે ઉઠાવ્યા છે. તો 84 સુધી વિષય ચાલ્યો છે, 81-84 સુધીનો એક આશય લઈ લેશું. કે આમાં આશય શું છે, કારણ કે આશય તો કોમન જ હોય ને, ચર્ચા લંબાની છે.